நமோ அரிஹந்தாணம், நமோ சேதானம், நமோ ஆயரியாணம், நமோ வஜாயாணம், நமோ லோயே சவசாஹூணம், தீனபுவன மே சார் வீதராக விஞ்ஞானதா சிவஸ்வரூப சிவகார் நமஹு த்ரியோக சம்ஹாரிகே. આમ તો આપણે છ ધારાનો સ્વાધ્યાય ચાલે છે. આજે દસ લક્ષણની પહેલાનો દિવસ છે, એટલે જરા પહેલા એનું મહત્વ જોઈએ, પછી આપણે આગળ છ ધારામાં જશું. આપણે પહેલા પણ જયારે ક્લાસ થયા હતા ત્યારે આપણે એક સામાન્ય પર્વનું મહત્વ આપણે લીધું છે, બરાબર ને? ઓકે, તો આપણે પહેલા પણ એ જોયું હતું કે પર્વ કોને કહેવાય, બરાબર? પર્વ એટલે ફેસ્ટિવલ. તો દેર આર ટુ ટાઈપ ઓફ ફેસ્ટિવલ્સ, વન ઇઝ અ સોશિયલ ફેસ્ટિવલ અને વન ઇઝ અ રિલિજિયસ ફેસ્ટિવલ. આપણે જોયું તો યાદ છે ને, તેમાં જે સોશિયલ ફેસ્ટિવલ હોય એ તો મજા મસ્તી કરવા માટે હોય, ખાવા પીવા માટે, અને આપણે અત્યારના સમાજમાં એવું બનાવી દીધું છે. પણ જે રિલિજિયસ ફેસ્ટિવલ હોય, દેટ ઇઝ આઈડિયલી ફોર ધર્મની આરાધના વધારવા માટે, કે કેવી રીતના એમાં આપણે વધારે તપ આદિ કરી શકીએ, ધર્મની આરાધના કેવી રીતના એમાં વધારી શકાય, બરાબર? કેવી રીતના આપણે સામાન્ય દિવસો કરતા એટલીસ્ટ થોડુંક જે પણ આપણું લેવલ હોય એના કરતા આપણે કેવી રીતના આગળ વધીએ, એના માટે થઈને આ દસ દિવસો હોય છે. હવે આ જે ધાર્મિક પર્વ છે એમાં બે ટાઈપના હોય છે. એક સિચ્યુએશનલ પર્વ હોય છે, જેવી રીતના કે મહાવીર જયંતિ છે, દિવાળી છે, આ બધા અત્યારના ટેમ્પરરી જે ભગવાન થઈ ગયા અથવા કોઈ ઇવેન્ટ થઈ ગઈ રક્ષાબંધન ને એવી રીતના, તો એને લઈને એ બધા પર્વ ઉજવવામાં આવે છે. એના સિવાય અમુક પર્વ છે એવા છે જે શાશ્વત છે, એનું કોઈ રીઝન નથી, આવી રીતના હિસ્ટોરિક રીઝન નથી, પણ અનાદિકાળથી આવી રીતના ઉજવવામાં આવે છે. જેવી રીતના કે અષ્ટાનિકા છે, આ પર્યુષણ છે, અને આઠમ ચૌદશ છે. આપણે આટલી વસ્તુઓ અનાદિકાળથી આ ટાઈમે જ ઉજવીએ છે, એની ડેટ્સ પણ બધી ફિક્સ છે, અને એ રિપીટેડલી આ ટાઈમમાં આવે છે. તો અષ્ટાનિકા આપણે જોઈએ ત્રણ વાર આવે છે ને, એવી રીતના પર્યુષણ પણ ત્રણ વાર આવે છે વર્ષમાં. તો એમાંથી આપણે આ પર્યુષણ વધારે ઉજવીએ, પણ એકચ્યુઅલી તો ત્રણેય સરખી રીતે ઉજવવા જોઈએ. હવે એમાં પર્યુષણ આપણે કહીએ છીએ, પણ એકચ્યુઅલી આનું નામ છે દસ લક્ષણ ધર્મ પર્વ, કે ધર્મના દસ લક્ષણ છે. ધર્મ તો એક જ છે, કયો ધર્મ છે ખબર છે? ચારિત્ર ખલ્લુ ધમ્મુ એમ આવે છે કે ધર્મ એ ચારિત્ર છે. ચારિત્ર એટલે સાક્ષાત ધર્મ. ચારિત્ર શું છે? જે મુનિરાજ પોતાના આત્મ ધ્યાનમાં બેસીને, ચારિત્ર એટલે લીનતા, સ્થિરતા, આપણે જોયું હતું ને, તો મુનિરાજ પોતાના આત્મામાં ધ્યાન કરીને, જે લીનતા કરીને પોતાની આરાધના કરે છે, એ સાક્ષાત ધર્મ છે. બીજું આવે છે ને કે દર્શન મૂલો ધમ્મો, કે ધર્મનું મૂળ દર્શન છે. એટલે આ લેવલનું ચારિત્ર પ્રગટ કરવા માટે સૌથી પહેલું સ્ટેપ સમ્યક દર્શન છે. સમ્યક દર્શનથી પોતાના આત્માને જાણીને પછી એમાં લીન થઈને આવી રીતના ધર્મ પ્રગટ કરી શકાય છે. તો એકચ્યુઅલી તો ધર્મ ચારિત્ર છે, પણ એના દસ લક્ષણો છે, કે જેવી રીતના આપણે હમણાં જોયું ને કે જે સમ્યક દ્રષ્ટિ જીવ હોય એને આવા આઠ અંગ પ્રગટ થાય છે. નિશંકિત છે, નિકાંક્ષિત છે, નિર્વિચિકિત્સા, જોયું ને આપણે? એવી જ રીતે જેમને આ લેવલનો ધર્મ પ્રગટ થાય મુનિરાજને, એના દસ લક્ષણો હોય છે. એ ચારિત્રના દસ લક્ષણો હોય છે. કેવા દસ લક્ષણ છે? કે એમને ઉત્તમ ક્ષમા છે, એમને ઉત્તમ આર્જવ છે, એમને ઉત્તમ માર્દવ છે, એ બધા આપણે ઓર્ડરવાઇઝ જોશું. તો એવા દસ લક્ષણ ધર્મને, એટલે કે એવા મુનિરાજના ચારિત્રરૂપ ધર્મને સાધવા માટે, અથવા તો આપણે પણ એમના જેવા થઈએ એવી ભાવના કરવા માટે થઈને આપણે આ દસ લક્ષણ ધર્મમાં એમના એક એક ધર્મને આવી રીતના પૂજીએ છીએ. કયા દસ છે, યાદ છે કોઈને? ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ, ઉત્તમ શૌચ, ઉત્તમ સત્ય, ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આકિંચન અને ઉત્તમ બ્રહ્મચર્ય. કઈ ક્વેશ્ચન હતો? બરાબર, આ 10 પ્રકારના ધર્મ છે. આપણે અહીંયા બહાર પણ ફોટા છે ને, કઈ મ્યુરલ્સ પણ છે, આઈ થિંક, સોરી મ્યુરલ્સ, આ જે મંદિરની દિવાલો ઉપર આમ 10 પ્રકારના ધર્મના ફોટા છે, કોઈ જોયા છે? તમે જઈને જોજો, બહુ જ સરસ બનાવ્યા છે, 3D છે. આ વખતે વોટ્સએપ પર બી સર્ક્યુલેટ થશે. તો હવે આપણે આ ધર્મને કેવી રીતના ઉજવીએ છે, કેવી રીતના ઉજવવો જોઈએ? જેવી રીતના મેં પહેલા કહ્યું, આપણી જેવી ભૂમિકા હોય, આપણે બને એટલું એનાથી વધારે આ 10 દિવસોમાં ધર્મરૂપી આરાધના કરવી જોઈએ. આ બધા ધાર્મિક પર્વ હોય ને, એની એક સ્પેશિયાલિટી હોય કે એ બધા પર્વમાં છે ને તમે ભગવાનની આરાધના કરો, ઇટ ઇઝ મોર એડવાઇઝેબલ. કે આ બધા પર્વમાં જે ધર્મના પરિણામ આપણે કરીએ છે એમાં પુણ્ય પણ વધારે બંધાય છે. અને એકચ્યુઅલી આ બધા ધર્મના દિવસોમાં આપણે પાપ કરીએ છે તો પાપ બી વધારે બંધાય છે. જેવી રીતે આપણે કહીએ ને કે આટમ ચૌદસના દિવસોમાં તો આપણે શું કરીએ, ભાઈ લીલોતરી ન ખાઈએ, આ ન કરીએ, તે ન કરીએ, આ બધું શેના માટે કરવામાં આવે છે? ઇટ ઇઝ મોર લાઈક અ રિમાઇન્ડર ટુ અવર સેલ્ફ કે ભાઈ આઈડિયલી તો આવું કરવું જોઈએ, પણ આપણે એવું નથી કરી શકતા, તો રોજ ભલે ન કરતા અમુક દિવસો તો ટ્રાય કરીએ. એટલે અમુક દિવસો આઠમ ચૌદસ આપણે જે જે વસ્તુમાં વધારે હિંસા થાય છે એ વસ્તુઓનો ત્યાગ કરીએ છીએ. તો જેવી રીતના આપણને ખ્યાલ હોય તો લીલી ભાજી હોય, મેથી કે એવું હોય તો આપણે શિયાળાને એ બધામાં ખાઈએ, પણ ચોમાસામાં ન ખાઈએ. પાલક આદિ તો ખાઈએ જ નહીં, એ તો ન ખાવું જોઈએ. પણ જે મેથી ને કોથમીર ને બધું છે એ ચોમાસામાં ન ખાઈએ આપણે. કેમ? કેમકે એમાં ત્યારે વધારે જીવો થાય છે, તો ત્યારે એટલા ટાઈમ માટે આપણે ત્યાગ કરીએ. એના સિવાય પણ જે આ બધા શાકભાજી જે છે બધા, એમાં ઓલા કઠોળ કરતા વધારે હિંસા છે. કેમ વધારે છે? કેમકે કઠોળ તો ડ્રાય થઈ જાય છે. આપણે જયારે ઉગાવીએ અને એમાં રૂટ્સ જે શું કહેવાય, અંકુરિત થઈ જાય, સ્પ્રાઉટેડ થઈ જાય, તો દેટ ઇઝ કમ્પ્લીટલી રોંગ. પછી તો એ રૂટ વેજીટેબલ જેવું થઈ ગયું. પણ અધરવાઇઝ જે મગ છે, દાળ છે, બધા બીજા કઠોળ છે, એને આપણે વ્યવસ્થિત ત્યારે જ ઉકાળીને બનાવીએ તો એમાં સૌથી ઓછો દોષ છે, ભાત આદિમાં ઓછો દોષ છે. તો એટલે આ બધા આરાધનાના દિવસોમાં આપણે ઓલાથી થોડુંક ઘટીને અહીંયા આવે છે. હવે એનાથી પણ જેની વધારે તાકાત હોય તો એ લોકો ઉપવાસ આદિ કરે છે, એકાદનો આદિ કરે છે. સેના માટે કરવામાં આવે છે? એક સાઈડ તો હિંસાથી બચવા માટે, અને બીજી સાઈડ ટાઈમ બચે તો એનાથી સ્વાધ્યાય આદિ, તત્વ વિચાર આદિમાં લાગવા માટે. સમજાય છે? એટલે હિસ્ટોરિકલી આપણે આઠમ ચૌદસ પાડીએ
છીએ.
ઇટ કુડ હેવ બીન, હા, ઇટ કુડ હેવ બીન. સી, બેઝિકલી આ બે દિવસ આપણે હિસ્ટોરિકલી સાંભળ્યા છે, આ બે દિવસ આપણે ફોલો કરીએ છીએ. એઝ આઈ સેડ કે આમાં કઈ હિસ્ટોરિક પર્ટિક્યુલર રીઝન નથી. હા, આઈ થિંક સો, રેગ્યુલરલી ફોલોડ. હા, એટલે ક્યારેય આઠમ અને ચૌદસ સિલેક્ટ થયા એનો કઈ ખ્યાલ નથી. હવે ઘણી જગ્યાએ બીજ પાંચમ આઠમ અગિયારસ ને ચૌદસ પાંચ પાડવામાં, તો દેટ ઇઝ ઓલસો ગુડ. તમે જો પાંચ વાર રિમાઇન્ડ કરી શકો આપણી જાતને 15 દિવસ, તો ઓલ ધ મોર બેટર, વાય નોટ. એવી પણ વાત આવે છે કે ઈ દિવસોમાં પડે છે એવું નથી, એવું તો પક્કું નથી, પણ ઈ દિવસોમાં પડવાના ચાન્સીસ વધારે છે. જો આપણું આયુષ્ય બંધનો શું નિયમ છે કે તમારું જેટલું આયુષ્ય આ ભવમાં છે એનો 2/3 ભાગ વયો જાય અને 1/3 ભાગ બચ્યો હોય ત્યારે તમારું આયુષ્ય બંધ પડવાનો ફર્સ્ટ ચાન્સ છે. સપોઝ આપણું આયુષ્ય 90 યર્સનું છે, તો એટ ધ એજ ઓફ 60 આપણને ફર્સ્ટ ટાઈમ ઓપોર્ચ્યુનિટી છે કે આપણું આયુષ્ય બંધ થાય. 90 ઇઝ યોર ટોટલ એજ, બંધ થાય મતલબ યોર નેક્સ્ટ આયુષ્ય વિલ બી ડિસાઇડેડ ઓન એટ ધી એજ ઓફ 60. હા, એટ ધ 2/3, દેટ ઇઝ યોર ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી. ત્યારે જો બંધાય બી ખરું અને નો બી બંધાય. સપોઝ નો બંધાય તો આઉટ ઓફ રિમેનિંગ 30 બીજા 20 યર્સ વયા જાય, તો એટ ધી એજ ઓફ 80 ઇઝ યોર સેકન્ડ ઓપોર્ચ્યુનિટી. હા એવી રીતના કે હવે સપોઝ અત્યારનો મનુષ્ય છું, સપોઝ નેક્સ્ટ ગોમાં હું દેવગતિમાં જવાનો છું, તો એ દેવગતિમાં વેધર આઈ વિલ સ્ટે ફોર 10,000 યર્સ ઓર વેધર આઈ વિલ સ્ટે ફોર 1,00,000 યર્સ ઓર વેધર આઈ વિલ ગો ઇન નરકગતિ ફોર 10,000 યર્સ, એ બધું એ મોમેન્ટ પર નક્કી થાય આફ્ટર ટુ થર્ડ. એવા દેર આર 8 ઓપોર્ચ્યુનિટીઝ ઓફ ટુ થર્ડ, એટલે 60, 80, પછી 86.6, એમ સમજી લો કે ટુ થર્ડ જતા જતા. હવે આ આઠેયમાં ન થાય તો લાસ્ટ અંતર મુહૂર્તમાં મરતા પહેલા એ આયુષ્ય બંધ થાય. એમાં પણ બીજા નિયમો છે કે સપોઝ આમાં તમારું આયુષ્ય બંધાઈ ગયું કે 60 યર્સની એજ પર તમારું નરક ગતિનું આયુષ્ય બંધાઈ ગયું, નરક ગતિનું સમજો 30 વર્ષનું આયુષ્ય બંધાયું, અરે સોરી 10,000 વર્ષનું બંધાયું, મિનિમમ 10,000 છે ને, 10,000 વર્ષનું આયુષ્ય બંધાયું, પછી એટ ધી એજ ઓફ 80 જો તમારા પરિણામ હજી ખરાબ હોય તો એવું પોસિબલ છે કે 10,000 ની બદલે 1,00,000 ત્યારે સેકન્ડ ટાઈમ બંધાય આયુષ્ય. એટલે એવા મલ્ટીપલ ઓપ્શન્સ પણ છે, એના કોમ્પ્લિકેટેડ રૂલ્સ છે, પણ એવું કહેવામાં આવે છે કે 8મ 14મ ના એવા બંધાવાના ચાન્સીસ હોય છે, એટલે એ દિવસોમાં તમારે સારા પરિણામ કરવા જોઈએ. પણ યુ કાન્ટ ફેક ધ નેચર, એવું ના કરી શકાય કે ભાઈ બાકીના દિવસોમાં જે કરવું એ કરો, 8મ 14મ હું સારું કરીશ એટલે મારું આયુષ્ય સારું બંધાશે, એવું પોસિબલ નથી. સમજાય છે? કેમ કે આ ગમે ત્યારે બી બંધાઈ શકે છે. ચાલો આપણે આવી જઈએ પાછા 10 લક્ષણમાં. તો આ 10 લક્ષણના દિવસો વધારે પાયસ કહેવાય છે, વધારે આપણે એમ કહે ને કે પવિત્ર દિવસો ગણાય છે. તો આ દિવસોમાં આપણે આપણા નોર્મલ જીવન કરતા થોડોક વધારે ધાર્મિક ક્ષેત્રમાં ટાઈમ કાઢીએ. કેવી રીતના? જો એક તો આપણે મંદિરમાં જ એક્ટિવિટીઝ ઘણી વધારે હશે તો એમાં પાર્ટ લઈ શકાય, તો એ કરવું જોઈએ. બીજી વસ્તુ, આપણી ઘણી બધી હોલીડેઝ લગભગ એક્યુમ્યુલેટ થયેલી જ હોય છે, તો આ બધા દિવસોમાં સિલેક્ટેડ દિવસો લઈને હોલીડેઝ લઈ લેવી જોઈએ, કેમ કે આમે નહીં વપરાય તો એક્ઝોસ્ટ થવાની છે. તો એના કરતા બેટર લઈને આપણે થોડુંક યુટિલાઇઝ કરીએ. થર્ડ, આપણે નોર્મલ ડેઝમાં જો ચોવિયાર આદિ ન કરતા હોય તો આ દિવસોમાં એટલીસ્ટ ટ્રાય કરીએ કે ચોવિયાર કરીએ, બરાબર. પછી હવે લગભગ આપણા ઘરમાં આ દિવસોમાં લીલોતરીને ન બને, લગભગ કઠોળ ને એવી રીતના બનતું હોય તો એ ખાવાની પ્રેક્ટિસ રાખવી જોઈએ. બને તો આપણે બે વાર બેસનું કરવાની ટ્રાય કરીએ, ઇફ યુ આર વર્કિંગ કે ઇફ યુ આર સ્ટડીંગ કે કાંઈ પણ કરતા હોય તો સવારના એકવાર ખાય, સાંજના એકવાર ખાય, ઇટ ઇઝ ક્વાઇટ મેનેજેબલ. ઇવન વિથ યોર વર્ક ઇટ ઇઝ ક્વાઇટ મેનેજેબલ. જો એ પણ ન થઈ શકે તો 3 જ વાર એમ વિચાર કરીને કરીએ કે હું 3 જ વાર ખાઈશ, એનાથી પણ આપણું જીવન બહુ સંયમિત થાય છે કે હું નાસ્તો કરીશ, લંચ કરીશ ને ડિનર કરીશ. અધરવાઇઝ શું હોય કે આપણે 3 વાર બી નો વિચાર કરીએ ને તો ચલો હવે અહીંયા ચલ ચા પીયા, ચલ આ કર્યા, ચલ આ કર્યા, તો દિવસમાં 25 વખત ખાતા હોય આપણે. સમજાય છે? એના કરતા જેટલું જીવન વધારે સંયમિત બને એટલું સારું, કેમ કે એને ત્યાંથી હટીને એટલો ટાઈમ આપણે બીજો વિચાર કંઈક કરી શકશું. એના માટે આ બધી વસ્તુઓ કહેવામાં આવે છે. ચલો આપણા મંદિરમાં આ કેવી રીતના ઉજવવામાં આવે છે ખબર છે કોઈને? આટલા વર્ષોથી આપણે તો ઉજવીએ છીએ ને, કઈ કઈ વસ્તુ છે જે થાય છે અને જે આપણે ધ્યાન આપવું જોઈએ? ફરીથી 10 લક્ષણ ધર્મના દિવસોમાં આપણા મંદિરમાં એવી કઈ સ્પેશિયલ વસ્તુઓ થાય છે જે નોર્મલ દિવસોમાં નથી થતી? ભક્તિ, ચાલો આમ તો નોર્મલી પણ થાય છે, એના સિવાય હા પૂજામાં 10 લક્ષણ વિધાન કરવામાં આવશે. નોર્મલી આપણી પૂજા કઈ હોય કે અલગ અલગ દિવસોમાં આપણે અલગ અલગ પૂજા કરીએ, ક્યારેક શ્રીમંદર ભગવાનની કરીએ, ક્યારેક દેવશાસ્ત્ર ગુરુની કરીએ. આ દિવસોમાં એ નોર્મલ પૂજા તો કરશું જ, એના સિવાય એક 10 લક્ષણ ધર્મનું વિધાન કરશું. એટલે એમાં શું હોય છે કે આજે મુનિરાજના 10 ધર્મ કયા ને, તો એ 10 ધર્મ પર એક એક પૂજા હશે એવરી ડે. આજે સમજો એટલે કાલ મંગળવારથી ઉત્તમ ક્ષમાનો દિવસ છે, તો એ દિવસે ઉત્તમ ક્ષમાની પૂજન કરવામાં આવશે. એટલે શું કે મુનિરાજના લાઈફમાં એ પોતાના આત્માના આનંદમાં લીન છે, ચારિત્રમાં લીન છે, તો એમને કેવો ક્ષમાનો ગુણ પ્રગટ ઓટોમેટિકલી થઈ જાય છે કે કોઈ જીવની પણ હિંસા થતી નથી, 4 હાથ જોઈને ચાલે છે. એ બધું તો બહુ બહારની વાત થઈ ગઈ કે ફિઝિકલ કોઈ મરતું નથી. એમને પરિણામ પણ એવા આવતા નથી કે હું આના પર ગુસ્સો કરું કે હું આને આમ કંઈક કરું. એમના એમની પોતાની પણ હિંસા નથી થતી અને એમના વચન ને કારણે સામે વાળાનું પણ મન દુભાતું નથી. આ રીતે મુનિરાજ ઉત્તમ ક્ષમા પાડે છે. તો આવી બધી વસ્તુ આપણને એ બધી પૂજન આદિમાં જોવા મળશે. ચલો, એના સિવાય શું થશે? બીજું પૂજન સિવાય બીજું સ્પેશિયલ શું થશે? સ્વાધ્યાય આદિ આપણે વધારે થશે, બરાબર. ગુરુદેવશ્રીના પ્રવચનમાં એવરી ડે મા ખ્યાલથી થોડુંક એક નાની ક્લિપ મૂકવામાં આવશે કે આ ઉત્તમ ક્ષમાનો દિવસ છે તો ગુરુદેવશ્રીના શું વિચાર છે એના ઉપર. ક્યારેક પ્રવચનમાં કંઈક કીધું હોય આવી રીતના. એવી રીતે પછી બીજું શું થશે? હેમંતભાઈ એમના સ્વાધ્યાયમાં આમ તો સમયસર કળશ ટીકા પર લેશે, પણ એવરી ડે એ જે ધર્મ હશે એના ઉપર 2-5 મિનિટ તો બોલે જ છે કે ભાઈ આ ધર્મનું શું મહત્વ છે. એના સિવાય ચલો આપણે શું કરશું? આ તો બધી વાત થઈ ગઈ છે. પ્રતિક્રમણ કરશું, વેરી ગુડ. આ પ્રતિક્રમણ શું છે બોલો? કેટલાને ખબર છે પ્રતિક્રમણ વસ્તુ શું છે, એનો શું મતલબ? હા, વેરી ગુડ. સમયસારની એક ગાથા છે કે જે પૂર્વે કરેલા શુભ અશુભ ભાવો એનાથી પાછા વળવું એને પ્રતિક્રમણ કહેવાય છે. આ પાછા વળવું એટલે શું? નિવર્તવું તો એક્ચ્યુઅલ શબ્દ છે. હા, કે જે પહેલા શુભ અશુભ ભાવ મારા થઈ ગયા છે એની હું માફી માંગુ છું ને મારા ફરીથી એવા પરિણામ ન થાય એના માટે થઈને અત્યારના પ્રતિક્રમણ કરું છું. હવે આપણે પ્રતિક્રમણ થોડુંક વધારે ફેમસ વર્ડ છે, પણ આવી જ રીતે ભવિષ્યમાં આવા પરિણામ ન થાય એના માટે પ્રત્યાખ્યાન કરીને કહેવામાં આવે છે, અને વર્તમાનમાં આવા પરિણામ ન થાય એને આલોચના કહેવામાં આવે છે. તો આ ત્રણેય વસ્તુ એક સાથે થાય છે. ત્રણેય વસ્તુ એક સાથે થાય છે. કેવી રીતના થાય એક્ચ્યુઅલ પ્રતિક્રમણ? એક્ચ્યુઅલ પ્રતિક્રમણ કેવી રીતના થાય? આ બુકમાંથી આપણે રીડ કરી જઈએ એટલે પ્રતિક્રમણ થાય. એક્ચ્યુઅલ પ્રતિક્રમણ તો એવી રીતના થાય કે પોતાના આત્માનો નિશ્ચય કરીને પહેલા જે બી શુભ અશુભ ભાવોમાં આપણે જોડાયા છે એનાથી હટીને પોતાના શુદ્ધ ભાવમાં જોડાઈએ, પોતાના આત્માનો અનુભવ કરે. દેટ ઇઝ ધ બેસ્ટ પ્રતિક્રમણ. કેમ કે એ ભાવમાં કોઈ પ્રકારનો દોષ નથી, કોઈ પ્રકારનું કર્મબંધ નથી. એના સિવાય કાંઈ બી ભાવ કરીએ આત્માના અનુભવથી બહાર નીકળીને બીજો કોઈ પણ ભાવ કરો ને તો એ અશુદ્ધ ભાવ જ હશે. એટલે કાં તો શુભ હશે કાં અશુભ હશે. તો એનાથી કર્મબંધ છે અને એનાથી દોષ છે. એટલે એક્ચ્યુઅલ પ્રતિક્રમણ તો એ છે કે પોતાના આત્મામાં જ લીન થઈ જાય. જેવી રીતના ભગવાન હંમેશા માટે લીન થઈ ગયા છે ને, એ હંમેશા માટે પ્રતિક્રમણ કરે છે. એમ કહેવાય એકચ્યુઅલી એમને જરૂરત જ નથી, એમના કોઈ દોષ જ નથી. આપણે તો હંમેશાથી દોષ જ કરતા આવ્યા છે એટલે આપણે દર વર્ષે પ્રતિક્રમણ કરવું પડે છે, બરાબર છે ને? તો એવી રીતના આ તો એક્ચ્યુઅલ પ્રતિક્રમણ થયું. એની આપણે કોશિશ કરીએ છીએ, આપણે તત્વનો અભ્યાસ કરીએ છીએ, આપણે આત્માનું સ્વરૂપ સમજવાની કોશિશ કરીએ છીએ, તો નિશ્ચય પ્રતિક્રમણની આપણે કોશિશ કરીએ છીએ. પણ ત્યાં સુધી વ્યવહાર પ્રતિક્રમણમાં આપણે અલગ અલગ વસ્તુઓ બોલીએ છીએ. કોઈને ખ્યાલ છે આપણે આટલી મોટી બુક વાંચીએ છીએ ને, પ્રતિક્રમણની યલ્લો બુક વાંચીએ છીએ આટલી મોટી, તેમાં શું લખેલું છે? એમાં શું લખેલું છે અંદર? એનો કઈક હાઈ લેવલ એક ઓવરવ્યૂ હશે ને કે આમાં કન્ટેન્ટ શું છે આ બુકમાં? વેરી ગુડ. હા, 6 પ્રકારના પ્રતિક્રમણ નથી, 6 પ્રકારના આવશ્યક છે. 6 પ્રકારના આવશ્યક છે. કોના આવશ્યક છે? હા, શ્રાવકના આવશ્યક કયા છે? શ્રાવકના 6 પ્રકારના આવશ્યક છે અને મુનિરાજના 6 પ્રકારના આવશ્યક છે. તો 2 સેમ છે કે અલગ છે? અલગ અલગ છે. શ્રાવકના આવશ્યક કયા છે? દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. અને મુનિરાજના 6 પ્રકારના આવશ્યક કયા છે? ના, ક્ષમા નથી. ખ્યાલ છે કોઈને મુનિરાજના 6 પ્રકારના આવશ્યક? 28 મૂળ ગુણ પણ નથી. 6 પ્રકારના આવશ્યક અલગ છે. તીર્થંકર ભગવાન ની સ્તુતિ વંદન સ્વાધ્યાય પ્રતિક્રમણ વ્યુત્સર્ગ અને ધ્યાન એક્ઝેક્ટ ઓર્ડરમાં નથી, થોડા આગળ પાછળ થઈ ગયા છે, પણ આ છ પ્રકારના આવશ્યક મુનિરાજના છે. તો એકચ્યુઅલી જે પ્રતિક્રમણ જે છે એ મુનિરાજનું આવશ્યક છે, તો ડેઇલીમાં એમની ક્રિયાઓમાં છે. જે મુનિરાજની ડેઇલીની ક્રિયા હોય, 28 મૂળગુણનું પાલન કરે છે ને મુનિરાજ, 28 મૂળગુણનું પાલન એ તો કરે જ છે, પણ એના સિવાય આખો દિવસ કરે છે શું? 28 મૂળગુણના પાલનમાં શું છે કે 5 પ્રકારના પાપ, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, એનો કમ્પ્લીટલી ત્યાગ છે. બરાબર, 5 પ્રકારના ઇન્દ્રિય વિષય, સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ ને કર્ણ, એનો કમ્પ્લીટલી ત્યાગ છે. પછી મન, વચન, કાય, એની 3 ગુપ્તિઓ છે. ના, 5 મહાવ્રત, 5 સમિતિ, 5 પ્રકારની સમિતિઓ છે એમને. સમિતિ એટલે શું કે આમ જોઈને ચાલે છે, આમ એ ગ્રહણ કરે છે, ઓલા કમંડલ ને પીછી આ પ્રકારે મૂકે છે, આ પ્રકારે આહાર દાન કરે છે. ઈ 7 પ્રકારના અન્ય ગુણ છે. બરાબર, ષટ આવશ્યક છે. તો આ બધું એવરીડે કરે છે. તો આ ષટ આવશ્યકમાં એમને એવરીડે આ બધી એમની ક્રિયાઓ છે. જયારે આત્માના ધ્યાનમાં છે ત્યારે તો આત્માના ધ્યાનમાં જ છે, ત્યારે કઈ નથી કરતા. પણ આત્માના ધ્યાનમાં કન્ટિન્યુઅસ રહી નથી શકતા, કેમ કે હજી એમની એવી યોગ્યતા નથી, નહીં તો ભગવાન થઈ જાય છે ને. તો જયારે આત્માના ધ્યાનમાં નથી રહી શકતા ત્યારે શું કરે છે, ત્યારે શુભ ભાવમાં કાં તો શાસ્ત્ર આદિની રચના કરે છે, કાં તો તીર્થંકર ભગવાનની સ્તુતિ વંદના આદિ કરે છે, કાં તો આ પ્રતિક્રમણ આદિ કરે છે, કાં તો આવી રીતના બીજી અલગ અલગ ક્રિયાઓ કરે છે. પોતે સ્વાધ્યાય કરે છે, કોઈક બીજાને સમજાવે છે, સંભળાવે છે, કોઈ શ્રાવક આવે તો એમને સમજાવે છે. આ એમની બાકીની ક્રિયાઓ છે. તો એ બાકીની ક્રિયાઓમાં કન્ટિન્યુઅસ પોતે તો આમ આવી રીતના તીર્થંકર ભગવાનની સ્તુતિ કે પ્રતિક્રમણ આદિ જ કર્યા કરે છે. હવે આપણે પણ આપણા જે આવશ્યકો છે એમાં આ બી એક મહત્વનું છે કે આમ તો 6 આવશ્યક છે. શું છે? દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. પણ એના સિવાય જે આ બાકીના જે પાપ આપણે આદિ કરીએ છીએ તો એના માટે શું, એટલે એના માટે થઈને આપણે પ્રતિક્રમણ આદિ કરીએ છીએ. એક આ એક કહેવાય ને એક સિમ્બોલિક વસ્તુ છે. એકચ્યુઅલી તો આપણે એ પાપોથી છૂટવા માટે કોશિશ નિરંતર કરવી જોઈએ, પણ આપણે આવી રીતના વર્ષમાં 3 વાર કે એવી રીતના, એકચ્યુઅલી તો દરેક 8મ 14મ પ્રતિક્રમણ થાય, ખ્યાલ છે? આપણે દેવલાલીમાં છે ને દરેક 8મ 14મ એ લોકો પ્રતિક્રમણ કરે છે. એકચ્યુઅલી તો એવી રીતના કરવું જોઈએ, પણ આપણે જેટલું બને એટલું. હવે આપણે શું છે કે સાવ કાંઈ નથી કરતા, એટલે ભાઈ વર્ષમાં એક વાર એક મોટા પ્રતિક્રમણમાં તો આવો એમ કરીને વર્ષનું એક પ્રતિક્રમણને વધારે ફેમસ બનાવી દીધું. કયું? જે છેલ્લું સંવત, જે એમ કહેવાય ને કે છેલ્લા દિવસનું પ્રતિક્રમણ મોટું પ્રતિક્રમણ, ત્યારે બધા આવો. એમાં કઈ મોટું નાનું કઈ એકચ્યુઅલી હોતું જ નથી. એકચ્યુઅલી તો બધા પ્રતિક્રમણ સેમ હોય, પણ ઈ બાને લોકો આવે. હવે જે આપણે આવીએ છીએ, આપણે આપણી સાધના કેવી રીતના વધારી શકીએ એના માટે આ બધું વ્યવસ્થિત સમજવું જરૂરી છે. તો આપણે પ્રતિક્રમણ કરીએ છીએ, આપણે શું વાત કરીએ છીએ કે મંદિરમાં આપણે કયા કયા પ્રોગ્રામ થશે. હવે એના સિવાય અમુક ઓબ્ઝર્વેબલ વસ્તુ હશે મંદિરમાં, એ તમે રોજ ધ્યાન રાખજો. કઈ ઓબ્ઝર્વેબલ વસ્તુ છે કોઈને ખ્યાલ છે? હા, સૌથી પહેલા તો ભગવાનની સામે એક માંડલું બનાવશે. એ માંડલામાં શું હોય છે? હા, મુનિરાજના 10 ધર્મનું આખું ઇન્ડિકેશન હશે કે મુનિરાજ ધ્યાન કરે છે અને એમના કેવા કેવા 10 ધર્મો હોય છે. લગભગ આજે કે કાલે બની જશે એટલે તમે જોજો. એના સિવાય હા, માંડલું કોને કહેવાય? માંડલું કોને કહેવાય બોલો, ખ્યાલ છે? ક્યારે પણ આવી રીતના મોટું વિધાન થવાનું હોય ને, પૂજન વિધાન, તો ત્યારે હવે જેવી રીતના આપણે વિધાન કરીએ છીએ, સમજો નંદીશ્વર દીપનું વિધાન કરીએ છીએ ને અષ્ટાનિકામાં, પંચમેરુ નંદીશ્વરનું, તો આપણે ઉપર ભગવાન શ્રીમંદર ભગવાન, શાંતિનાથ ભગવાન, મહાવીર ભગવાન, તો નંદીશ્વર પંચમેરુના તો કોઈ ભગવાન છે નહીં ત્યાં, ને આપણે પૂજા એમની કરવી છે તો શું કરીએ? એટલે માંડલામાં સિમ્બોલિકલી બનાવીએ છીએ. એ ખાલી એક સિમ્બોલિક છે, એકચ્યુઅલી ક્યાં ત્યાં ભગવાન નથી. કેમ કે આ ભગવાન प्रतिष्ठा थी स्थापित करेला भगवान छे, ओला स्थापित करेला नहीं, एक सीम्बोलिक छे। पण पछी आपणे त्यां ओला लविंग ने आदि मूकीए छे, चार साइड पर चार, जे आपणे ओला जे स्थापना ना चार ओला त्रण त्रण ओला सूत्र बोलीए ने, हा अत्र उतर 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 अत्र तिष्ठ तिष्ठ, एटले ई मंत्रो थी आपणे भावनामां ई नंदीश्वर अने पंचमेरुना जे अकृत्रिम जिनालयो छे एनी त्यां स्थापना करीए छे। तो एना माटे थईने ए मांडलू बनाववामां आवे, एवी रीते जे जे विधान करीए ई प्रमाणे मांडला बदलाय छे, કેમ કે એને કનેક્ટેડ હોવા જોઈએ ને। ફરીથી શું કહેજો? અકૃત્રિમ। અકૃત્રિમ એટલે શું? કે અમુક વસ્તુઓ, અમુક જે ભગવાનના મંદિરો આદિ કોઈએ બનાવ્યા નથી। આ મંદિર આપણે બનાવ્યું ને, પારલાજીન મંદિર છે એ આપણે બનાવ્યું છે। આપણે આવતા હતા કે નહીં ક્યારેક દરેક સ્લેબમાં આપણે ઓલું સિમેન્ટ નાખવા માટે? આ મંદિર તો આપણે બનાવ્યું છે। અમુક મંદિરો એવા જે નેચરલ છે અને હમણાંના નથી, 500 યર્સના નથી, એ અનાદિના છે, વર્ષોના વર્ષોના છે જ, ત્યાં કોઈએ બનાવ્યા નથી નેચરલી એવા, એમ સમજો એર ઇરોઝન કે જે બી એનાથી બની ગયેલા છે। પણ ક્યારે બનેલા છે તો એની કાંઈ ઓરિજિન નથી, અનાદિકાળથી છે, એને કહેવાય અકૃત્રિમ જિનાલય। તેવી રીતના પંચમેરુમાં પાંચ મેરુ પર્વત છે અને નંદીશ્વર દ્વીપ આદિમાં બીજા બી ઘણા છે, ત્યાં અકૃત્રિમ જિનાલયો છે, એની આપણે સ્થાપના માંડલામાં કરીએ છીએ। તો એવી રીતના હમણાં 10 ધર્મનું એક માંડલું બનશે, એમાં 10 આપણે એક સર્કલ બનશે અને 10 અલગ અલગ પાઈ હોય ને, એવી રીતના 10 પાઈમાં 10 અલગ અલગ ધર્મો લખેલા હશે। એના ઉપર પછી આપણે ઓલા ચાર ખૂણામાં ઓલા એવા કન્ટેનર્સ મૂકીએ જ્યાં આપણે લવિંગને બધા સ્થાપિત કરીએ, એટલે લવિંગમાં આપણે એવા મુનિરાજને અહીંયા સ્થાપિત કર્યા જે આવા 10 ધર્મનું પાલન કરે છે। એના સિવાય આપણા જે બે ટીવી છે ને, એ ટીવી ઉપર અલગ અલગ મેસેજીસ આવશે જે 10 ધર્મોના સ્પેશિયલ હોય, એટલે એ તમે રોજ ચોક્કસ જોજો, એમાં કંઈક કંઈક નવા નવા ફોટા હશે, કંઈક નવા સેઇંગ્સ હશે એવી રીતના। એના સિવાય આપણે મંદિરમાં દર્શન કરવા આવીએ ને તો લેફ્ટ સાઈડ પર જ્યાં ટીવી છે ને, એની આગળ એવરી ડેનો એક ફોટો હશે, એ ફોટો ત્યાં લગાવવા આવશે। જેવી રીતના કે મુનિરાજ ઉત્તમ ક્ષમાનો દિવસ હોય તો એક એવું પિક્ચર પેઇન્ટિંગ જે ઉત્તમ ક્ષમાને ડેપિક્ટ કરતું હશે એવું પેઇન્ટિંગ ત્યાં મૂકવામાં આવશે। એ પેઇન્ટિંગની બાજુમાં એક નાનકડું આવું બેનર જેવું હશે જેના ઉપર એક કાર્તિકેય, સ્વામી કાર્તિકેય થઈ ગયા, એમાંથી કાર્તિકેયાનું પ્રેક્ષામાંથી એક 10 ધર્મનો જે ઉત્તમ ક્ષમાનો જે શ્લોક કે એના જે પણ લાઈન હશે ચાર લાઈન ત્યાં લખવામાં આવશે। એટલે આ બધી વસ્તુ તમે ડેઇલી વાંચજો। એના સિવાય આપણા મંદિરમાં આજે મ્યુરલ્સ છે ને, મેં કહ્યું ને, તે મ્યુરલ્સ એવરી ડે ના જે પણ જે હોય તમે જોજો, એ જોવા લાયક છે। એ જ વસ્તુ આપણને વોટ્સએપ પર બી આવશે એટલે એ બી તમે જોજો। બોલો, આના સિવાય કઈ રહી ગયું? આપણે આપણા મંદિરમાં સ્પેશિયલ શું થાય છે 10 ધર્મોમાં? લગભગ થઈ ગયું બધું કવર।